એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરીશું જેણે એમ કહી શકાય કે દુનિયાભરમાં લાખો લોકોને પોતાની વાત વધુ અસરકારક રીતે કહેતા શીખવ્યું છે. ક્રિસ એન્ડરસનનું પુસ્તક છે ટેડ ટોક્સ, પ્રભાવશાળી જાહેર વક્તવ્યની કળા. શું લાગે છે, આજના સમયમાં જ્યારે બધા જ કંઈક ને કંઈક કહી રહ્યા છે ત્યારે આપણી વાત કોણ સાંભળે અને કેવી રીતે?
હા, આ બહુ બહુ જ અગત્યનો સવાલ છે. કારણ કે જુઓ, ટેકનોલોજીએ આપણને બધાને એમ કે પ્લેટફોર્મ તો આપ્યું છે, વૈશ્વિક મંચ જેને કહીએ, પણ એ મંચ પર એટલો બધો અવાજ છે, એટલો શોરબકોર છે કે આપણી વાત ખરેખર લોકો સુધી પહોંચે, અને ખાલી પહોંચે નહીં, એની અસર થાય, એ એક મોટો પડકાર છે.
પહેલાં એવું નહોતું, નહીં, પહેલાં કદાચ અમુક લોકો જ બોલતા.
બરાબર, પહેલાં કદાચ મોટા નેતા હોય કે કોઈ સેલિબ્રિટી હોય એ બોલે અને લોકો સાંભળે, પણ હવે હવે તો દરેક વ્યક્તિ પાસે પોતાનો વિચાર છે અને એ વિચાર દુનિયા સામે મૂકવાનો મોકો પણ છે. એટલે પેલી સ્પષ્ટ અને પ્રભાવશાળી રીતે બોલવાની કળા છે ને, એ હવે શોખ નથી રહી, એ એકદમ જરૂરી આવડત બની ગઈ છે. અને આ પુસ્તક મતલબ કે બસ એ જ શીખવે છે.
અને આ જે શીખવી રહ્યા છે ક્રિસ એન્ડરસન, એ પણ કંઈ જેવી તેવી વ્યક્તિ નથી હો. આ નામ તો જાણે ટેડ ટોક્સનું પર્યાય બની ગયું છે. તેઓ ટેડ કોન્ફરન્સના પ્રમુખ છે અને મુખ્ય ક્યુરેટર પણ. એમણે જ ટેડને આજના સ્વરૂપમાં ઘડ્યું છે. અને રસપ્રદ વાત એ છે કે એમનું બેકગ્રાઉન્ડ પણ પત્રકારત્વ અને પ્રકાશનનું છે. એક મોટી મીડિયા કંપની પણ ચલાવી છે એમણે. પછી 2001માં એમની સંસ્થાએ ટેડને હસ્તગત કર્યું.
હા, અને આ જ વાત એમના દૃષ્ટિકોણને શું કહેવાય, ખાસ બનાવે છે. એ કોઈ પરંપરાગત પબ્લિક સ્પીકિંગ ગુરુ નથી કે જે તમને સ્ટેજ પર હાથ કે મલાવવા એ શીખવે. ના, એમણે ટેડને એક નાની કોન્ફરન્સમાંથી એક વૈશ્વિક ચળવળ બનાવી દીધી. અને સૌથી મોટો ફેરફાર કર્યો ખબર છે, બધા જ ટોક્સ ઓનલાઈન, બિલકુલ મફત. આણે વિચારોનું સાચા અર્થમાં લોકશાહીકરણ કર્યું. એમણે હજારો વક્તાઓને સાંભળ્યા છે, વૈજ્ઞાનિકો, કલાકારો, ઉદ્યોગપતિઓ, કાર્યકરો, બધાને, અને એમને માર્ગદર્શન પણ આપ્યું છે.
એટલે એમનો અનુભવ સીધો પ્રેક્ટિકલ છે.
ચોક્કસ, એટલે એમનો ભાર સ્ટાઇલ કે ટેકનિક પર એટલો નથી જેટલો વિચારની શક્તિ પર છે, અને એ વિચારને રજૂ કરવાની પ્રામાણિકતા પર. એ જાણે વિચારોના શિલ્પકાર છે એવું કહી શકાય.
તો પછી પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કોઈ ગુપ્ત ફોર્મ્યુલા આપે છે કે રાતોરાત સારા વક્તા બની જવાય?
ના ના, બિલકુલ નહીં. કોઈ શોર્ટકટ નથી. પુસ્તકનો કેન્દ્રીય વિચાર બહુ સરળ છે પણ ગહન છે. એ કહે છે કે સારું બોલવું એ કોઈ જન્મજાત જાદુ નથી, એ એક કળા છે જે શીખી શકાય છે. અને એનો પાયો શું? પાયો છે એક શેર કરવા લાયક વિચાર. મતલબ કે તમારી પાસે ખરેખર કંઈક મૂલ્યવાન કહેવા માટે હોવું જોઈએ, અને બીજું, એ વિચારને શ્રોતાઓ સુધી ઉદારતાથી પહોંચાડવાની ભાવના.
ઉદારતાથી? એ કેવી રીતે?
એટલે કે તમારો હેતુ શ્રોતાઓને પ્રભાવિત કરવાનો કે દેખાવો કરવાનો નથી, પણ એમને કંઈક આપવાનો છે, એમના જ્ઞાનમાં સમજમાં કંઈક ઉમેરો કરવાનો છે. એન્ડરસન કહે છે કે સ્પીચ એ શબ્દોનો ઢગલો નથી, પણ શ્રોતાઓના મનમાં એક વિચારનું શું કહેવાય, કાળજીપૂર્વક નિર્માણ કરવાની પ્રક્રિયા છે. એટલે દેખાવ કરતાં જોડાણ વધુ મહત્વનું છે.
એટલે કે જો તમારી પાસે કંઈક સાર્થક છે કહેવા માટે, તો એને દુનિયા સુધી પહોંચાડવાનો રસ્તો છે. પણ પેલો સવાલ પાછો આવે છે, આજના શોર બકોરમાં એ કેવી રીતે શક્ય બને? પુસ્તક આનો જવાબ શું આપે છે?
હા, પુસ્તક કહે છે કે શક્ય છે, પણ એના માટે થોડી મહેનત કરવી પડે, થોડી સમજણ કેળવવી પડે. મુખ્ય વાત છે તમારા સંદેશની થ્રુ લાઇન પકડવી. થ્રુ લાઇન એટલે શું? એ તમારી સ્પીચનો મુખ્ય વિચાર, મુખ્ય સંદેશ. એને પકડી રાખો અને એના પર જ ધ્યાન કેન્દ્રિત કરો.
ઓકે.
અને પુસ્તક પછી આપણને આખી યાત્રા કરાવે છે, સારો વિચાર કેવી રીતે શોધવો, એને સ્પષ્ટ કેવી રીતે કરવો, પછી એને રજૂ કરવા માટે કયા સાધનો વાપરવા, જેમ કે વાર્તા કહેવી, મુશ્કેલ વાતને સરળ રીતે સમજાવવી, લોકોને તમારી વાત માનવા માટે તૈયાર કરવા, કે પછી કંઈક એવું રજૂ કરવું કે સાંભળનાર વાહ બોલી ઉઠે.
હા હા,
આ બધા સાધનો. પછી તૈયારી કેવી રીતે કરવી, સ્ક્રિપ્ટ લખવી કે નહીં, સ્લાઇડ્સ કેવી બનાવવી, પ્રેક્ટિસ કેટલી કરવી, અને છેલ્લે સ્ટેજ પર જવાનો ડર લાગે તો શું કરવું? આ બધું જ પુસ્તકમાં છે.
વાહ, આ તો ખરેખર એક સંપૂર્ણ ગાઈડ જેવું લાગે છે. પણ આ બધાનો અંતિમ હેતુ શું છે? ખાલી એક સારી સ્પીચ આપી દેવી?
એનાથી મોટો હેતુ છે. પુસ્તકનું ધ્યેય છે કોઈ પણ વ્યક્તિને, ભલે એ ગમે તેટલો ગભરાતો હોય સ્ટેજ પર જતા, એવું વક્તવ્ય આપવા માટે સક્ષમ બનાવવાનો, જે ખરેખર શું કહેવાય મહત્વનું હોય, જે લોકોના મનમાં કંઈક રોપે, એમને વિચારતા કરે. એન્ડરસન એક શબ્દ વાપરે છે, જ્ઞાન પુનરુજ્જીવન. અત્યારે ટેકનોલોજીને કારણે વિચારોનું આદાન પ્રદાન એટલું ઝડપી બન્યું છે, એમાં આપણે સૌ ભાગીદાર બની શકીએ. આ પુસ્તક આપણને એ માટે તૈયાર કરે છે.
સરસ, તો ચાલો થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના પાયાના સિદ્ધાંતો શું છે? શરૂઆત ક્યાંથી કરવી જોઈએ?
જુઓ, પાયાની વાત બહુ મજાની છે. પુસ્તક કહે છે કે આત્મવિશ્વાસનો ડોળ કરવાની જરૂર નથી, એના કરતાં તમારી પોતાની સહજ શૈલી શોધો. તમે જેવા છો તેવા રહો. તમારો દેખાવ કેવો છે, અવાજ કેવો છે, એના કરતાં તમે જે વિચાર રજૂ કરી રહ્યા છો એના પ્રત્યે તમારો જુસ્સો, તમારી પ્રામાણિકતા વધુ મહત્વની છે. અને અહીં આવે છે પેલી થ્રુ લાઇનની વાત. ફરીથી એનો સરળ અર્થ, તમારી આખી સ્પીચનો એક મુખ્ય સંદેશ, બસ એક, જે માળામાં દોરો હોય ને બધા મણકાને જોડી રાખે, એમ તમારા બધા મુદ્દા, બધી વાતો આ એક મુખ્ય વિચાર સાથે જોડાયેલી હોવી જોઈએ. એક સ્પીચ, એક મુખ્ય વિચાર. આનાથી સ્પષ્ટતા રહે છે, ભટકાતું નથી.
અને પેલું શ્રોતાઓ સાથે જોડાણનું શું? ઘણીવાર એવું બને ને કે વક્તા બોલતા હોય અને શ્રોતાઓ મોબાઈલમાં જોતા હોય અથવા બીજે ક્યાંક ખોવાયેલા હોય.
બરાબર, એટલે જોડાણ ખૂબ ખૂબ મહત્વનું છે. અને એ શરૂઆતની થોડી સેકન્ડોમાં જ સ્થાપિત કરવું પડે છે. શ્રોતાઓ સાથે આંખનો સંપર્ક કરવો, થોડી નમ્રતા બતાવવી, થોડી પ્રામાણિકતા, કદાચ કોઈ અંગત વાતનો નાનો ઉલ્લેખ કરવો, હળવું સ્મિત, આ બધું મદદ કરે છે. પેલો ઘમંડ કે હું તો બધું જાણું છું વાળો અભિગમ બિલકુલ ટાળવો. અને એક વાત યાદ રાખવી, શ્રોતાઓનું ધ્યાન એ આપણો અધિકાર નથી, એ આપણે કમાવવું પડે છે.
બરાબર, અધિકાર નથી, કમાવવું પડે છે. સરસ વાત. હવે પાયો મજબૂત થઈ ગયો, પછી એન્ડરસન આપણને વિચારોને શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે કયા ઓજારો, કયા ટૂલ્સ આપે છે?
હા, એ બહુ રસપ્રદ ભાગ છે. પુસ્તક 5 મુખ્ય વક્તવ્યના સાધનોની વાત કરે છે. પહેલું છે કથન, નરેશન, એટલે કે વાર્તા કહેવાની કળા. આપણે સૌ જાણીએ છીએ વાર્તાઓ તો જાદુ કરે છે.
સાચી વાત.
એ સીધી આપણા દિલ અને દિમાગને સ્પર્શે છે. એક સારી વાર્તામાં શું હોય? એક પાત્ર હોય, એની સામે કોઈ સંઘર્ષ આવે અને પછી એનો કોઈ ઉકેલ આવે. વાર્તાથી મુશ્કેલમાં મુશ્કેલ વિચારો પણ સરળ અને યાદગાર બની જાય છે. તમે તમારી પોતાની વાત કહો કે બીજા કોઈની.
અને બીજું સાધન?
બીજું છે સમજૂતી, એક્સપ્લેનેશન.
હા,
હવે આમાં એક મોટો પડકાર છે. આપણને જે વાત સાવ સહેલી લાગતી હોય ને, એ બની શકે કે સામેવાળા માટે બિલકુલ નવી હોય. આને એન્ડરસન જ્ઞાનનો અભિશાપ કહે છે, કર્સ ઓફ નોલેજ. મતલબ કે આપણે ભૂલી જઈએ છીએ કે બીજા આપણી જેટલું નથી જાણતા.
હા, એવું થાય છે ઘણીવાર.
તો આનો ઉપાય શું? ઉપાય એ છે કે શ્રોતાઓ અત્યારે જે જાણે છે ત્યાંથી શરૂઆત કરો, પછી ધીમે ધીમે રૂપકો અને ઉદાહરણો વાપરીને નવા ખ્યાલો સમજાવો, એમની જિજ્ઞાસા જગાડો, પછી સમજાવો.
એટલે કે સીધા ક્લાઇમેક્સ પર નહીં કૂદી પડવાનું, ધીમે ધીમે બિલ્ડ કરવાનું. બરાબર, ત્રીજું સાધન?
ત્રીજું છે મનામણી, પર્સ્યુએશન, એટલે કે કોઈના વિચારોને, કોઈની માન્યતાને બદલવી. પણ કેવી રીતે? નૈતિક રીતે. આ માટે તર્ક, કારણ અને પુરાવા જરૂરી છે. પણ માત્ર તર્ક પૂરતો નથી, ભાવનાઓનો પણ યોગ્ય ઉપયોગ કરવો પડે. અને ઘણીવાર નવી વાત સ્વીકારતા પહેલાં લોકોના મનમાં જે જૂની ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ હોય ને, એને પહેલાં તોડવી પડે, પછી નવી વાતનું નિર્માણ થાય.
અને ચોથું? તમે 5 કયા હતા ને?
હા, ચોથું છે પ્રકટીકરણ, રેવિલેશન. આ બહુ મજાનું છે. આનો મતલબ છે શ્રોતાઓને એક વાહ મોમેન્ટ આપવી, કંઈક એવું કહેવું, બતાવવું કે કરવું જે એકદમ આશ્ચર્યજનક હોય. કોઈ ચોંકાવનારો આંકડો, કોઈ અદ્ભુત તસવીર કે વિડીયો, કોઈ જીવંત પ્રયોગ, કે પછી કોઈ ઊંડો દાર્શનિક વિચાર જે હચમચાવી દે. આનાથી તમારી વાત કાયમ માટે યાદ રહી જાય. પેલું હેન્સ રોસલિંગનું ઉદાહરણ છે ને, જે રીતે એ ડેટાને જીવંત કરતા હતા, એ પરફેક્ટ રેવિલેશન છે.
ઓહો, વાહ. આ 5 સાધનો કથન, સમજૂતી, મનામણી અને પ્રકટીકરણ આ તો ખરેખર કોઈપણ વાતને અસરકારક બનાવવા માટે ઉપયોગી થઈ શકે એવું લાગે છે. હવે વાત કરીએ તૈયારીની. ઘણા લોકો એમ માને કે બસ સ્ટેજ પર જઈને બોલી નાખવાનું હોય, પણ તૈયારી કેટલી મહત્વની છે?
પુસ્તક બહુ સ્પષ્ટ છે આ બાબતે. તૈયારી અનિવાર્ય છે, એના વગર ચાલે જ નહીં. અને એમાં પહેલી વાત આવે છે વિઝ્યુઅલ્સની, એટલે કે સ્લાઇડ્સ વગેરે. નિયમ બહુ સરળ છે. સ્લાઇડ્સ તમારી મદદ માટે છે, તમારા બદલે બોલવા માટે નથી.
બરાબર.
ટેક્સ્ટથી ભરેલી લાંબી લાંબી સ્લાઇડ્સ ટાળવી. કેમ? કારણ કે લોકો કાં તો વાંચી શકે અથવા સાંભળી શકે, બંને એકસાથે કરવું બહુ મુશ્કેલ છે. એના કરતાં સારી મોટી છબીઓ વાપરો, ટૂંકા વિડીયો ક્લિપ ચાલે, સ્પષ્ટ ગ્રાફ કે ચાર્ટ હોય તો સારું, જે તમારી વાતને સપોર્ટ કરે, એને રિપ્લેસ નહીં.
અને સ્ક્રિપ્ટનું શું? આખો સ્પીચ શબ્દે શબ્દ ગોખી નાખવો કે પછી?
ના ના, શબ્દશઃ ગોખવાથી શું થાય, સ્પીચ એકદમ યાંત્રિક, રોબોટિક લાગે, અપ્રમાણિક લાગે. એના કરતાં વધુ સારું એ છે કે તમે તમારી સ્પીચનું માળખું અને મુખ્ય મુદ્દાઓ બરાબર સમજી લો, તમારી થ્રુ લાઇનને મનમાં ઉતારી લો, જેથી તમે સ્ટેજ પર સહજ રીતે જાણે વાતચીત કરતા હો તેમ બોલી શકો.
એટલે મુદ્દા યાદ રાખવાના શબ્દો નહીં.
બરાબર. અને સૌથી અગત્યનું, મહાવરો, રિહર્સલ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. આમાં કોઈ છૂટછાટ નહીં. ભલેને તમને લાગે કે આવડી ગયું, મિત્રો સામે બોલી જુઓ, અરીસા સામે બોલો, સમય મર્યાદામાં પૂરું થાય છે કે નહીં એ ચકાસો, ફીડબેક લો અને સુધારો. જેટલો વધુ મહાવરો કરશો તેટલો આત્મવિશ્વાસ વધશે.
અને શરૂઆત અને અંતનું શું? પેલી કહેવતો છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, અને અંત ભલા તો સબ ભલા.
બિલકુલ સાચું. પહેલી 60 સેકન્ડ તો સોનાની છે, એમાં જ શ્રોતાઓનું ધ્યાન ખેંચી લેવાનું છે. કેવી રીતે? કોઈ રસપ્રદ સવાલ પૂછીને, કોઈ નાની અંગત વાર્તા કહીને, કોઈ ચોંકાવનારું તથ્ય રજૂ કરીને, અને અંતે તમારી મુખ્ય થ્રુ લાઇનને ફરી એકવાર સ્પષ્ટ કરો. કદાચ કોઈ પ્રેરણાદાયી સંદેશ આપો અથવા શ્રોતાઓને આગળ શું કરવું એની દિશા બતાવો, જેથી એમને લાગે કે આ સ્પીચ સાંભળીને કંઈક મળ્યું.
હવે માની લો કે તૈયારી બધી બરાબર છે, મુદ્દા યાદ છે, પ્રેક્ટિસ કરી છે, પણ જેવો સ્ટેજ દેખાયો કે પગ ધ્રુજવા માંડ્યા, પરસેવો વળવા માંડ્યો, ગભરાટનું શું કરવું?
હા, આ બહુ કોમન છે. ગભરાટ થવું એ સામાન્ય છે, સારામાં સારા અનુભવી વક્તાઓને પણ થાય છે. પુસ્તક એક સરસ વાત કહે છે, ગભરાટની જે ઊર્જા છે ને, એને ડરમાં નહીં પણ ઉત્સાહમાં ફેરવો. વિચારો કે આ એડ્રેનાલિન તમને વધુ સારું પરફોર્મ કરવામાં મદદ કરશે.
નકારાત્મકને હકારાત્મકમાં ફેરવવું.
બરાબર. અને એક બીજી મનનીય વાત યાદ રાખો, જે આપણે પહેલા કરી, તમે ત્યાં કંઈક લેવા નથી ગયા, પણ કંઈક આપવા ગયા છો. તમારા વિચારની ભેટ આ ઉદારતાની ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારું ધ્યાન તમારા ડર પરથી હટીને શ્રોતાઓ પર જશે.
અને દેખાવ વગેરેનું.
હા, પહેરવેશ એવો રાખો જેમાં તમે આરામદાયક અનુભવો અને આત્મવિશ્વાસ લાગે. બહુ ભડકાઉ કે ધ્યાન ખેંચે એવો ન હોવો જોઈએ. અવાજમાં થોડો ઉતાર ચઢાવ લાવો. એક ધારું બોલવાથી કંટાળો આવે. હાવભાવ સ્વાભાવિક રાખો, બનાવટી નહીં. અને સ્ટેજ પર કારણ વગર આમતેમ આંટા મારવાને બદલે જરૂર પડે ત્યારે હેતુપૂર્વક થોડું હલનચલન કરો.
સરસ. આખા પુસ્તકમાંથી જો મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય? મને પેલી ઉદારતાવાળી વાત બહુ સ્પર્શી ગઈ કે આપણી સ્પીચ એ શ્રોતાઓ માટે ભેટ છે. આ વિચાર જ કેટલો સુંદર અને શું કહેવાય, ડર ઓછો કરનારો છે.
સાચી વાત. આ પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે, ઉદારતા અને સેવાભાવ. બીજો, જે આપણે વારંવાર કહ્યું, વિચારની પ્રાથમિકતા. સ્ટાઇલ ગમે તેટલી સારી હોય, પણ જો વિચારમાં દમ નહીં હોય તો એ લાંબો સમય ટકશે નહીં. એટલે તમારી થ્રુ લાઇન પર ફોકસ કરો.
હા.
ત્રીજું, પ્રામાણિકતા. બીજા કોઈ સફળ વક્તાની નકલ કરવાનો પ્રયાસ ન કરો. તમારો પોતાનો અવાજ શોધો. તમે જેવા છો તેવા રહો. થોડી સંવેદનશીલતા, થોડી નબળાઈ બતાવવાથી પણ ડરશો નહીં. એનાથી શ્રોતાઓ સાથે વિશ્વાસનું જોડાણ વધે છે.
બરાબર. આ સિવાય બીજા કયા મુદ્દાઓ લાગે છે જે ખાસ ધ્યાન આપવા જેવા છે?
ચોથો મુદ્દો હું કહીશ, વિચાર સ્થાપત્ય. એટલે કે શ્રોતાઓના મનમાં ધીમે ધીમે ઈંટ પર ઈંટ મૂકીને તમારા વિચારનું મકાન બનાવવું. આ માટે એમની જગ્યાએ પોતાને મૂકીને વિચારવું પડે. સહાનુભૂતિ બહુ જરૂરી છે. પાંચમો, પ્રભાવનું લોકશાહીકરણ. એ સમજવું કે આજે ટેકનોલોજીને કારણે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પોતાના સારા વિચારથી દુનિયા પર પ્રભાવ પાડી શકે છે. આ શક્તિને ઓળખવી અને તેનો સદુપયોગ કરવો. અને છઠ્ઠો અને અંતિમ, આ બધું જ છેવટે આવીને અટકે છે માનવ જોડાણ પર. વિચારો માત્ર તર્કથી નથી ફેલાતા, એ વિશ્વાસથી, ભાવનાથી અને સહિયારા અનુભવથી ફેલાય છે.
પુસ્તકમાં ચોક્કસપણે ઘણા એવા વાક્યો હશે જે સીધા દિલમાં ઉતરી જાય નહીં, અમુક યાદગાર પંક્તિઓ જેવી વાત.
હા, ચોક્કસ ઘણા છે. જેમ કે એક જગ્યાએ એન્ડરસન કહે છે લગભગ આ પ્રમાણે, એક વક્તા તરીકે તમારું પહેલું મિશન એ છે કે જે બાબત તમારા માટે ઊંડો અર્થ ધરાવે છે તેને લઈને તમારા શ્રોતાઓના મનમાં તેનું પુનર્નિર્માણ કરવું. કેટલી ઊંડી વાત છે, તમે ખાલી બોલી નથી રહ્યા પણ શ્રોતાના મનમાં કંઈક રચી રહ્યા છો.
વાહ, પુનર્નિર્માણ! અને પેલું વાક્ય પણ મને બહુ ગમ્યું હતું, વક્તવ્ય એક યાત્રા છે અને તમે માર્ગદર્શક છો. તમારે ત્યાંથી શરૂઆત કરવી પડશે જ્યાં શ્રોતાઓ છે. આમાં કેટલી બધી કાળજી અને સહાનુભૂતિ છે શ્રોતાઓ માટે.
બરાબર. અને થ્રુ લાઇન વિશે પેલું વાક્ય, થ્રુ લાઇન એ જોડાણકારી થીમ છે જે દરેક કથનાત્મક તત્વને એકસાથે બાંધે છે, દરેક વક્તવ્યમાં એક હોવી જોઈએ. આ સ્પષ્ટતા અને ફોકસ માટે કેટલું જરૂરી છે, નહીં બધું વિખરાયેલું ન લાગે.
અને મારું સૌથી પ્રિય કદાચ આ છે, એક ઉત્તમ વક્તવ્ય આપવાનો કોઈ એક જ રસ્તો નથી. શ્રેષ્ઠ વક્તવ્ય તે છે જે ખરેખર પ્રામાણિક હોય, જે વક્તાના હૃદયમાંથી આવતું હોય તેવું લાગે. આ સાંભળીને ખરેખર રાહત થાય છે. કોઈના જેવા બનવાની કોશિશ નથી કરવાની, બસ સાચા બનવાનું છે.
એકદમ સાચી વાત. પ્રામાણિકતા સાચા જોડાણનો પાયો છે, એનાથી જ વિશ્વાસ જન્મે છે.
હવે આ બધી સરસ વાતો થઈ, પણ સવાલ એ થાય કે આનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ બધું ખાલી મોટી કોન્ફરન્સમાં ભાષણ આપવા માટે જ છે, કે પછી ઓફિસ મીટિંગમાં કે મિત્રો સાથે વાત કરતી વખતે પણ કામ લાગે?
અને બધે જ કામ લાગે, આ ખાલી સ્ટેજ સ્પીચ માટે નથી. જુઓ, ઓફિસમાં તમે પ્રેઝન્ટેશન આપો છો, ખાલી આંકડાને ચાર્ટ બતાવવાને બદલે શરૂઆતમાં એક નાની વાર્તા કહો જે મુદ્દા સાથે જોડાયેલી હોય, જુઓ કેવી અસર પડે છે.
હા, એ વાત સાચી.
મીટિંગ શરૂ કરતા પહેલા જો તમે મનમાં નક્કી કરી લો કે આ મીટિંગની થ્રુ લાઇન્સ શું છે, મુખ્ય હેતુ શું છે, તો આખી ચર્ચા વધુ ફોકસ્ડ રહેશે, સમય બચશે. જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ છો, તમારી સ્કિલ્સ અને અનુભવને ખાલી ગણાવવાને બદલે એને એક નાની કથા તરીકે રજૂ કરો.
મારી પ્રોફેશનલ જર્ની જેવું.
બરાબર. અને જો તમે લીડર છો, મેનેજર છો, તો તમારી ટીમને પ્રેરણા આપવા માટે, તમારું વિઝન શેર કરવા માટે આ પ્રામાણિકતા અને જોડાણના સિદ્ધાંતો કેટલા ઉપયોગી છે.
અને ઓફિસની બહાર અંગત જીવનમાં
ત્યાં પણ એટલું જ. શિક્ષકો પોતાના ક્લાસરૂમને વધુ રસપ્રદ બનાવવા માટે વાર્તા અને ઉદાહરણોનો ઉપયોગ કરી શકે, વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન સુધારી શકે, ઘરમાં પણ કોઈ અગત્યની, કદાચ સંવેદનશીલ વાત કરવી હોય તો સામેવાળાની જગ્યાએ પોતાની મૂકીને વિચારવું, એટલે કે સહાનુભૂતિ, અને પોતાની વાત સ્પષ્ટ થ્રુ લાઇન સાથે શાંતિથી કહેવી, આ બધું સંબંધોને વધુ સારા બનાવી શકે છે.
હા, ક્યારેક આપણે શું કહેવું છે એના કરતાં કેવી રીતે કહેવું છે એ વધુ મહત્વનું બની જાય છે.
ચોક્કસ. કોઈ સામાજિક પ્રસંગે બોલવાનું થાય, લગ્નમાં ટોસ્ટ આપવાનો હોય, કે કોઈને શ્રદ્ધાંજલિ આપવાની હોય, અથવા તમે કોઈ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છો અને લોકોમાં જાગૃતિ લાવવા માંગો છો, ત્યારે પણ વાર્તા કહેવાની કળા, પુરાવા રજૂ કરવાની રીત, આ બધું જ કામ લાગે છે.
સાચી વાત છે. મારા માટે અંગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મોટી શીખે મળી કે પબ્લિક સ્પીકિંગનો ડર ઓછો કરવો હોય તો ફોકસ પોતાના દેખાવ કે પોતાની ભૂલો પરથી હટાવીને શ્રોતાઓને શું મૂલ્યવાન આપી શકાય એના પર લઈ જવું. આ જે ઉદારતાનો વિચાર છે ને, એ ખરેખર પ્રક્રિયાને ઓછી ભયાવહ અને વધુ અર્થપૂર્ણ બનાવે છે.
બરાબર કહ્યું. અને મારા માટે બે વસ્તુઓ ખાસ ઉભરી આવે છે. એક તો પેલો થ્રુ લાઇનનો સિદ્ધાંત, એ એટલો સરળ લાગે છે પણ એટલો બધો શક્તિશાળી છે. કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશનમાં, ભલે મોટી સ્પીચ હોય કે નાનો ઈમેલ હોય કે પછી વોટ્સએપ મેસેજ, જો મુખ્ય મુદ્દો સ્પષ્ટ હોય તો એની અસર જ જુદી હોય છે. અને બીજું, આ ડિજિટલ યુગમાં આપણા દરેક પાસે પોતાના વિચારથી દુનિયાને થોડીક વધુ સારી બનાવવાની, પ્રભાવિત કરવાની જે તક છે તે ખરેખર અદ્ભુત છે. અને આ પુસ્તક આપણને એ તકને સારી રીતે ઝડપી લેવા માટેના, શું કહેવાય, સાધનો આપે છે. એ મને બહુ જ આશાસ્પદ લાગે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.